તારીખ 28-2-1999 શ્રી સમયસર ગાથા 23-24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી કચ્છીભાઈનું પૂરીપલ્લીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 354
જીવ અધિકાર 23મો કળશ છે. આ કળશમાં આત્મકલ્યાણ માટેની પ્રેરણા આપી છે આચાર્ય મહારાજે. અહી કથમપી મૃત્વા તત્વકૌ તો હલીસન અનુભવ ભવ મૂર્તે હે પાર્શ્વવર્તી મુહૂર્તમ પ્રગથ વિલસંતમ સ્વમ સમાલોકેયેન તેજસ્વી જગતિ મૂર્ત્યા સાકમ એકત્વમ મોહમ. અહી કથમપી અહી શબ્દ છે એ સંસ્કૃતમાં કોમળ સંબોધન માટે છે. બે પ્રકારે ઉપદેશમાં સંબોધન થાય છે, એક કોમળતાથી અને એક કઠોરતાથી. જ્ઞાની શ્રી ગુરુ બંને પ્રયોગ કરે છે. જરૂર લાગે ત્યારે કઠોર સંબોધન પણ કરે, જરૂર લાગે ત્યારે કોમળ સંબોધન પણ કરે, એમનો વિષય છે. એમને શું જરૂર લાગે છે સામાજીવની યોગ્યતા અનુસાર પ્રકરણ અનુસાર એમનો વિષય છે. એક જ આચાર્ય કોમળતાથી પણ કહે, એક જ ગુરુ કઠોરતાથી પણ કહે. પાછળના કળશોમાં એમ કહેશે કે તું પશુ છો, આ વાત ન સમજતો તું પશુ છો, એમ કરીને પશુ પણ કહે, મૂંઢ પણ કહે, મૂર્ખ પણ કહે, અને સંબોધનથી એમ પણ કહે કે હે ભાઈ, હે વત્સ, વત્સ એટલે પુત્ર, હે ભાઈ, હે વત્સ, એમ પણ કહે. બંને પ્રકાર સંભવિત છે. અહીં એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય એટલે શબ્દ છે. અવ્યય એટલે શબ્દની આગળ લાગે તેને અવ્યય કહે છે અને પાછળ લાગે તેને પ્રત્યય કહે છે. વર્તવું શબ્દ છે, આગળ અવ્યય લાગે એટલે પ્રવર્તવું એમ કે, પાછળ લાગે અને પ્રત્યય કે, આગળ લાગે એને અવ્યય કે છે. એટલે અહીંયા આગળ વાત કરે છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, તું કોઈ પણ રીતે, કથમ અપી એટલે કોઈ પણ રીતે, કોઈ પણ રીતેનો અર્થ એ થાય છે કે કોઈ પણ ભોગે, તારે કોઈ પણ ભોગ દેવો હોય એ તારી તૈયારી હોવી જોઈએ. આત્મકલ્યાણ માટે કોઈ પણ ભોગ દેવાની તૈયારી શા માટે? કે એટલો મોટો લાભનો, અનંતકાળના લાભનું કારણ છે કે એ લાભ પાસે જગતના કોઈ પદાર્થની, કોઈ વસ્તુની, કોઈ પ્રસંગની, કોઈ સંયોગની, કોઈ વિયોગની તુલના થઈ શકે એવું નથી. એટલા માટે 128મા પત્રમાં કૃપાળુ દેવે એ વાત કરી કે ગમે તે થાવ, ગમે તેટલા દુઃખ આવી પડો, ગમે તેટલી આધિ વ્યાધિ ઉપાધિ, અરે મૃત્યુ સુદ્ધા પણ આવી પડો, મારે આ સંસારથી છૂટવું છે, છૂટવું છે ને, છૂટવું છે, જન્મ મરણથી છુટકારો જોઈએ જ, આ સંસારના દુઃખો મને પોસાતા નથી. કેવો દ્રઢ નિર્ણય કર્યો છે. દ્રઢ નિર્ણય બે પ્રકારે થાય છે, એક રાગથી અને એક આત્માથી. આત્મામાંથી દ્રઢ નિર્ણય થાય છે, એમની જગ્યાએ શબ્દ વાપર્યો છે, આવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે એમ લખ્યું છે. એનો અર્થ કે ખાલી રાગ મારો નથી, કેમ કે રાગમાં કોઈ શક્તિ નથી ને રાગ ચાલ્યો જાય પછી નિર્ણય ના કઈ ઠેકાણા ન રહે. આત્માથી જે નિર્ણય થયો એ બદલાતો નથી, ગમે તે પરિસ્થિતિમાં પણ બદલાતો નથી. એટલે બે પ્રકારે દ્રઢતા અથવા નિર્ણય થતી જોવામાં આવે છે. આત્મામાંથી જેને અંદરથી ઊંડાણ નથી આવે છે એમાં ફેરફાર નથી થતો, અને રાગથી આવે છે કેમ કે આત્મા ધ્રુવ વસ્તુ છે. રાગ છે એક ક્ષણિક પર્યાય છે, એ પણ વિકારી પર્યાય છે. એટલે રાગના આધારે થયેલો નિર્ણય અથવા સંયોગના આધારે થયેલો નિર્ણય એ નિર્ણય ટકતો નથી. આવેશનો કયો વગર આવેશનો કયો, પણ એ નિર્ણયનો આધાર સાચો આત્મા હોવો જોઈએ. નિર્ણયનો આધાર આત્મા હોવો જોઈએ. કોઈ વખત પ્રતિકૂળતાના કારણે પણ નિર્ણય લેવાય, અરે આ સંસારમાં બધી પ્રતિકૂળતા છે, બધું દુઃખ છે, અને કાંઈ પણ સરખું હાલતું જ નથી ને, આપણે તો દુઃખી દુઃખી થઈ ગયા, આ સંસાર આપણે નકામો છે. એ પ્રતિકૂળતાને કારણે દુઃખી થઈ અને આત્મકલ્યાણ કરવા ઈચ્છે, એ જરાક અનુકૂળતા આવે એટલે પતી ગયું, અને આત્મકલ્યાણનો પુરુષાર્થ ઉપડે નહીં, અનુકૂળતામાં ફસાઈ જાય. એવી જ રીતે રાગ છે એનો આધાર છે એ કસાયનો આધાર છે. એટલે એ વસ્તુ આધારની દ્રષ્ટિએ તો ખોટી છે. એ ભાઈ તું કોઈ પણ રીતે એટલે ગમે તે ભોગે મહાકષ્ટે એમાં બધી જાતના કષ્ટ લઈ લીધા. કોઈ પણ રીતે મહાકષ્ટે અથવા મૃત્વા મરીને પણ, કર્થમતી મૃત્વા મરીને પણ, એટલે મરણ પર્યંતની તારી તૈયારી હોવી જોઈએ. એકવાર દેહ છૂટે તો ભલે છૂટે, તત્વનો કુતૂહલી થઈને મરીને પણ તત્વનો કુતૂહલી થાય, એટલે જિજ્ઞાસાવંત થા, ભાવનાવાળો થા કે મારે મારું તત્વ પામવું જ છે, અને એ પામવા જતા મરણ પર્યંતની પ્રતિકૂળતા મને મંજૂર છે. કેમ કે અહીંયા આચાર્યશ્રી એમ વાત કરશે કે તું બે ઘડી શરીરનો પાડોશી થઈ જાય. શું? બે ઘડી શરીરનો પાડોશી થઈ જાય એટલે શરીરને પણ તું ગૌણ કરશ. મૃત્યુમાં શરીરને જ ગૌણ કરવાનું છે, અહીંયા જીવતા પણ શરીરને ગૌણ કરવાની વાત છે. તું શરીરને ગૌણ કર. જો શરીરને ગૌણ કરવાનું હોય તો શરીરથી આઘા જુદા એવા બીજા સચેત અચેત પદાર્થોને ગૌણ કરવા એ કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. આગળની વાત કરી દીધી એટલે નીચેની વાત એની અંદર સમાવેશ પામે છે. બાકી તો બધા સંજોગો ગૌણ કરજે. મૃત્યુની પણ તારી તૈયારી હોય તો પછી બીજી કોઈ તૈયારીનો સવાલ રહેતો નથી, કારણ કે એથી બધા હેઠે છે. જેટલા સંયોગ વિયોગ છે એ બધા એનાથી નીચેના છે. મરીને પણ તત્વનો કુતૂહલી થઈ આ શરીરાદી મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર. આત્માનો અનુભવ કરવા માટે શરીરનો પાડોશી થાય એટલે કે શરીરથી જુદાપણું કરતો. પાડોશી સાથે સંબંધ છે પણ જુદાપણું રાખીને સંબંધ છે. કેવો સંબંધ છે? એમ સંસારમાં શરીરના સંબંધ, કુટુંબના સંબંધ, સમાજના સંબંધ કે બીજા પ્રારબ્ધના યોગે મળેલા પૈસા કપડાં દાગીના આબરૂ કીર્તિ વગેરે વગેરે એ બધા સંબંધો જુદા રાખીને સંબંધ રાખવાની વાત છે, જુદા કરીને સંબંધ રાખવાની વાત છે. અંદર થી જુદો પડી જાય. પાડોશીની સાથે સ્નેહ હોય તો એમ કહેવાય, અમારું બધું તમારું જ છે ને, આ ઘરે તમારું છે, ગમે ત્યારે આવો તમે, તો આપણે એટલો બધો એકબીજાને સંબંધ છે કે તમે અમારે ત્યાં ગમે ત્યારે આવવાની તમને છૂટ છે, ગમે તે ચીજ અમારી જોતી હોય તો માગવાની છૂટ છે. મારે માં ભારે દાગીનો જોતો હોય તો લઈ દીજો, અને એક ક્ષેત્રની હાવણી જોતી હોય તો લઈ દીજો. કે છે કઈ પછી જુદાપણું નથી? આટલું બધું કીધા પછી જુદાપણું ખરું કે નહીં? હા, જુદાપણું રાખીને વાત છે. ગમે એટલો સ્નેહ હોય તો પણ જુદાપણું રાખીને જ વાત છે. એમ શરીર ગમે એટલું નજીક હોય, પછી કુટુંબ ગમે એટલું નજીક હોય, ઘરને ઘરવખરી ગમે એટલી નજીક હોય, સગા સંબંધીઓ ગમે એટલા નજીક હોય, તો પણ જુદાપણું રાખીને વાત છે. આત્માનો અનુભવ કરવા માટે જુદાપણું અનિવાર્ય છે. શરીરથી પણ ભેદજ્ઞાન કરવું પડશે એટલું નહીં, રાગથી પણ ભેદજ્ઞાન કરવું પડશે. સમયસારમાં તો રાગથી ભેદજ્ઞાન એટલા માટે કરાવ્યું છે કે વધારે નજીકમાં નજીક છે આત્માથી. શરીરથી પણ વધારે નજીક તો રાગ છે, એટલે રાગથી જુદાપણું કરાવ્યું છે તો શરીરથી અને બીજાથી જુદાપણું કરવાનો તો આપોઆપ જ વાત એની અંદર આવી જ જાય છે. કારણ કે જુદાપણું કરવાનું કરવાનું ને કરવાનું, કેમ કે આપણે જે આગળ ગાથા ચાલી ગઈ 23, 24 અને 25 ગાથા જે ચાલી, એ ગાથામાં અજ્ઞાનનું લક્ષણ શું બતાવ્યું? કે જુદાપણું નથી કરતો તે, એટલે કે મારાપણું કરે છે તે. નાસ્તિથી એમ કરે જુદાપણું નથી કરતો, અસ્તિથી મારાપણું કરે છે તે. એ જ અજ્ઞાન, એ જ પ્રતિબંધ, એ જ સંસારમાં જન્મ મરણનું 84 લાખનું ફરવાનું કારણ છે. બીજું તો અજ્ઞાન ભાવ તો અસંખ્ય પ્રકારના છે, પણ આ ત્રણ ગાથામાં ફક્ત એક જ વાત કરી, તો મારાપણું છોડ, મારાપણું છોડ, એના ઉપરનો આ કળશ છે. ગાથાઓ ચાલી ગઈ આપણે પૂરી થઈ કાલે, એના ઉપરનો કળશ છે. તું શરીરનો પણ પાડોશી થઈ જા. જેટલા કોઈ સંયોગો છે એ તો તારાથી ભિન્ન ક્ષેત્રમાં છે, એટલે ભિન્ન જ છે, પણ શરીર ભલે આત્માના એક ક્ષેત્રાવગાહીપણે હોય તો પણ તારાથી ભિન્ન છે. કેમ કે એ મૂર્ત દ્રવ છે, તું ઉપયોગ લક્ષણવાળો અમૂર્ત જીવ દ્રવ છો. કહ્યું ને ગાથામાં કે સર્વજ્ઞના જ્ઞાન વિશે તું સદા ઉપયોગ લક્ષણવાળો જીવ છો, એમ ભગવાન સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માએ ઉપદેશ કર્યો છે તારા સ્વરૂપનો. એટલે તું પુદ્ગલથી જુદો છો અને પુદ્ગલમાં તું મારાપણું કરમા. આ શરીરાદી મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત એટલે બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર. અનુભવ કરવાનો ઉદ્દેશ છે અને અનુભવના હેતુથી વાત છે.
બે ઘડી એમ
એમાં શું છે? પરિણામની એક સાંકળ છે, શૃંખલા કહેવામાં આવે છે શાસ્ત્ર ભાષામાં, સાહિત્યની ભાષામાં. અને એ પ્રત્યેક પરિણામમાં જીવ બંધાય છે, રાગથી કે દ્વેષથી કે મોહથી બંધાયેલો છે. સાંકળ તોડવી હોય ને ત્યારે બધા મકોડા તોડવા નથી પડતા, એક મકોડો તોડવો પડે. એટલે ગમે એવી મજબૂત સાંકળથી બાંધ્યું હોય કોઈને, એક મકોડો તૂટ્યો એટલે સાંકળથી બાંધેલો બંધન છૂટ્યું. એટલે બે ઘડી શું કરવા કીધું? કે એક ધારો તારા જે મોહ ચાલ્યો આવે છે, એક ધારો જે રાગ ચાલ્યો આવે છે, એને એક વખત ડિસ્કનેક્ટ કરશો. થોડાક ટાઈમ માટે એને ડિસ્કનેક્ટ છે. કાંઈ મૂળ તો શું લખ્યું છે? મુહૂર્તમ એટલો જ શબ્દ વાપરો છે. મુહૂર્ત એટલે ઉત્કૃષ્ટ બે ઘડી છે, અંતર્મુહૂર્ત તો બહુ જ નાનું છે. અને શુદ્ધોપયોગ જ્યારે થાય છે ત્યારે એક સેકન્ડના પા ભાગ જેટલામાં બુદ્ધિપૂર્વકનો રાગની ઉત્પત્તિ બંધ થઈ જાય છે, વિકલ્પ બંધ થઈ જાય છે અને નિર્વિકલ્પ દશા થાય છે. સાંકળ તૂટી, ચેન તૂટી, રાગની ધારા છે ને તોડી નાખી.
એ વખતે બીજા સંકેત છે મને મળે, ખાતરી માત્ર સંકેત
આનંદ. પ્રદેશે પ્રદેશેથી આનંદ પણ આવે અને પ્રદેશે પ્રદેશેથી સ્વસંવેદન જ્ઞાનનો જ્ઞાનવેદનથી અનુભવ આવે. અત્યારે આપણો સ્વવિકલ્પ દશામાં જ્ઞાનનું વેદન જ્યાં ઉપયોગ જાય છે એટલામાં છે. જેમ કે અહીંયા એક છોડકી થઈ ને ત્યાં ઉપયોગ ગયો તો ત્યાં જ વેદન છે કે મને અહીંયા દુખે છે. કાનમાં દુખાવો થયા ત્યાં ઉપયોગ ગયો એટલે ત્યાં બરાબર છે. જ્યાં ઉપયોગ જાય છે ત્યાં જ આપણે વેદીએ છીએ. કડવું લાગ્યું જીભમાં તો મીઠું લાગ્યું, ગળ્યું લાગ્યું એટલે ત્યાં જ લાગે છે. પછી એ નાક ઉપર ન લાગે, એક ઇંચનો ક્ષેત્રફેર છે, ડિસ્ટન્સ કેટલું છે એક ઇંચનો, પણ ત્યાં ગળ્યું કડવું ન લાગે. આપણો ઉપયોગ છે એ ક્ષોભસમ ભાવે જ્યાં પ્રદેશોની વિશુદ્ધિ છે ત્યાં વેદે છે, એટલું જ વેદન છે, તે જ જગ્યાનું વેદન છે. કડવું જીભે જ લાગે, નાકે કાને ન લાગે. અતિન્દ્રિય ઉપયોગ છે એ શરીરથી પગથી માથા સુધી આપણો પ્રદેશો છે, એમાં જ્ઞાન વેદન છે અને એમાં આનંદનું પણ વેદન છે. આમ તો આનંદ ગુણનું વેદન છે, પણ આ બે વેદન કોઈ પણ ઓછામાં ઓછા ઉઘાડવાળો તિર્યંચ હોય તો પણ પકડી શકે એવું છે, એને અનુભવમાં આવે એવું છે. એ સ્વવિકલ્પ દશામાં આવે તો પણ એ એમ બતાવી શકે, કહી શકે કે મને શેનો અનુભવ થયો, કે મને મારા જ્ઞાનના સ્વસંવેદનનો અનુભવ થયો અને અપૂર્વ આનંદનો વેદન છે. આ બે વાત તો એને સમજાય સમજાય ને સમજાય, બાકી આનંદ ગુણ છે ત્યાં વેદનમાં. તો એ અનુભવમાં ભલે 5 સેકન્ડનો અનુભવ છે પણ એનું ફળ બહુ મોટું છે. એનું ફળ અનંત જન્મ મરણના બીજનો બાળી નાખવાનું કાર્ય છે. બળેલું બીજ ઉગે નહીં. અનંત જન્મ મરણ એ આત્માને ન થાય.
આ વિચિત્ર જ્ઞાની પુરુષનો ઓળખાણ પછી થાય.
હા,
વિચિત્ર તો ન થાય.
જ્ઞાની પુરુષની ઓળખાણ પહેલું સંકેત, સ્વરૂપની ઓળખાણ એ બીજું સંકેત અને સ્વરૂપનો અનુભવ એ ત્રીજું સંકેત, એવો એનો ક્રમ છે 751 પત્ર પ્રમાણે.
અવિધિ માટે જ્ઞાની પુરુષ આગળ જ જવું જોઈએ,
એવો તો સવાલ જ નથી. રોગ થયો હોય તો ડાક્ટર સિવાય આપણે શું બીજો વિચાર કરી શકીએ? આપણે તો બુદ્ધિવાળા છે, પણ ભરવાડ હોય ને ભરવાડ, એ ક્યાં જાય? ડાક્ટર પાસે જાય. અને ભરવાડ એમાં ભૂલ ન કરે, ભણેલો જે ભૂલ કરે કે લાવને જરાક વૈદક મેડિકલ બુક વાંચી લો, એ ભૂલ કરે. પણ પોલા તો વિચારો ભણ્યો જ નથી એટલે એ તો સીધો ડાક્ટર પણ જવાનો.
સીધી શરણાગતિ,
સીધી શરણાગતિ.
પેલાના જમાનામાં વૈદ હતા, પેલા જમાનામાં
વૈદ પાસે જાય, ડાક્ટર પાસે જાય,
કોઈ અનુભવી પાસે જાય,
પણ દવાની દુકાને ન જાય કે ચોપડી લઈને વાંચવાનો બે જાય ડાક્ટર પાસે. સામાન્ય બુદ્ધિનો વિષય છે આ તો, આ ભાવ સામાન્ય બુદ્ધિનો વિષય, એટલે એમાં કોઈ વધારે ચર્ચાનો અવકાશ નથી. સામાન્ય બુદ્ધિ હોય નહીં સમજાયું. આ એક આત્મજ્ઞાન છે અથવા આત્માનો સાક્ષાત્કાર સમ્યક દર્શન જે કંઈક હોય તે અનાદિથી રહસ્યભૂત વિષય રહ્યો છે. એ વિષય એટલો બધો જગતમાં ખુલ્લો નથી. અધ્યાત્મ વિદ્યા છે એ ગુપ્ત વિદ્યા છે અને ગુપ્ત વિદ્યા કીધી છે એટલે એ વસ્તુ ગમે ત્યાં તો આપણે પુસ્તક વાંચીને મળી જાય એવું બને એવું નથી કાંઈ. કે જેને એ વિષયનો અનુભવ ન હોય ને મળી જાય એવું બની શકે એવું નથી. એટલે એ શાસ્ત્રમાં મર્યાદા બાંધી છે. આપણે ત્યાં દેશના લબ્ધિની પણ મર્યાદા બાંધી છે. આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો અહીંયા એ વિષય નથી. અહીંયા એટલો જ વિષય છે કે તું દેહથી ભિન્ન પડીને અનુભવ કર. સિદ્ધિ અનુભવની જ વાત કરી છે. સિદ્ધિ અનુભવની વાત કરી છે એટલે આગળની વાત આમાં અવકાશ નથી. એટલું લખાણ લાંબુ લાંબુ લખવાનું આચાર્યશ્રી અનુભવને યોગ્ય જીવ થયો છે એને સીધી વાત કરે છે કે તું અનુભવ કર આત્માનો. જે સ્વાનુભવની નિકટ દશાએ વર્તે છે એને ઉપદેશ છે. ઉપદેશ નિકટ દશાનો હોય છે. આખું શાસ્ત્ર જ એના ઉપર છે. અનુભવ કરાવવા માટે છે. કોને? કે જે અનુભવની નિકટતાએ પહોંચ્યો છે એને. બહુ દૂર હોય ને કંઈ દેહથી ભિન્ન ભેદજ્ઞાન થાય ને અંદર માટે. દેહની સાથે એટલું બધું એકત્વ છે, એટલું બધું એકત્વનું જોડાણ છે, તન્મયપણું છે કે એની કલ્પના આવી મુશ્કેલ છે. એ જોડાણની કે કેટલું બધું છે, એટલું બધું દેહની સાથેનો ગાઢ એકત્વ છે. તો એ દેહથી ભેદજ્ઞાન કરી શકે એવા જીવના એ ઉપદેશ છે. આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત પાડોશી થઈને એટલે જુદો બેસીને આત્માનો અનુભવ કર. કે જેથી એટલે જે અનુભવ કરવાથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પૂતગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત છોડશે. એકપણાનો ભાવ છે એનું બીજું નામ મોહ છે. પછી શરીર સાથે એકપણું હોય કે બીજા કોઈ પદાર્થ સાથે એકપણું હોય તો એ એકપણાનો ભાવ, મારાપણાનો ભાવ એ જીવનો મોહ છે અને તે પણ દર્શનનો અથવા મિથ્યાત્વ મોહ છે. કે જે ટાળવો ઘણો કઠણ છે, ટાળવો અતિ કઠણ છે. હમણાં અમારે ત્યાં સ્વાધ્યાયમાં એક સરસ પત્ર ચાલી ગયો, 566 નંબરનો પત્ર છે. કારણ રાગ બંધન તથા દ્વેષ કો બંધન સર્વજ્ઞાનીએ સ્વીકાર્યા છે. બધા જ્ઞાનીઓનો આમાં એક મત છે કે જીવને સંસાર શેને લઈને છે કે પોતાના રાગથી અથવા પોતાના દ્વેષથી. એટલે રાગ હોય ત્યાં દ્વેષ થાય, ત્યાં રાગ કશે ને દ્વેષ આવે. તેની મૂંઝવણે એટલે રાગ દ્વેષમાં એવો જીવ ગૂંચાઈને મૂંઝાયેલો છે કે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. મોટા ભાગના જીવો તો આત્મકલ્યાણનો વિચાર કરવા જ નવરા થતા નથી. સંસારના કામ કામને કામ. અને તો આપણે ઘરમાં નજર કરીએ તો ખબર પડી જાય કે આત્મકલ્યાણનો વિચાર કેટલા જણા કરે છે. ઘરમાં 5-7 જણા હોય તો ખબર પડે એવું કેટલા જણા કરે છે. સંસારના કામમાંથી અને સંસારના કામમાં રાગ ને દ્વેષ બે જ છે. ભાવ તો રાગ દ્વેષ બે, બીજું શું કરે છે? કામ તો કોઈ બીજા પૂર્ગળના કામ તો જીવ તો કરી શકે ને. રાગ દ્વેષ કર્યા કરે આખો દિવસ અને એમાં સમાધાન તો થાય નહીં ક્યાંય. એટલે સંસારમાં બધા સંસારી જીવો મૂંઝાયેલા પડ્યા છે, એટલે એ મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો, નિજ વિચાર એટલે પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. હવે બધાને એવું નથી, અથવા થાય કોઈકને આત્મકલ્યાણ કરવાનો વિચાર આવે છે ખરો, બધાને નથી આવતો એવું નથી, કોઈ કોઈને આવે છે. શું હવે જયારે કોઈને આવે છે ત્યારે ક્યારે આવે છે? કે એવો કોઈ યોગ પ્રાપ્ત થાય છે ત્યારે આવે છે. યોગનો અર્થ શું? કે જ્યાં આત્મકલ્યાણ કેવી રીતે થાય, થાય તો કેવી રીતે થાય અને ન થાય તો કેવી રીતે ન થાય, એવી બધી જ્યાં ચર્ચા વિચારણા છણાવટ ચાલતી હોય એને યોગ અથવા સત્સંગ યોગ કહેવામાં આવે છે. તો સત્સંગ યોગે, આત્મકલ્યાણનો વિચાર થાય એવા યોગે, તે બંધનના કારણથી, એટલે રાગના બંધનના કારણથી અથવા દ્વેષના બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, જીવનો પુરુષાર્થ ઉપડતો નથી. હવે શું છે કે મુમુક્ષુની ભૂમિકામાં બે મુખ્ય ગુણની પ્રવૃત્તિ છે, એક જ્ઞાનની અને એક પુરુષાર્થની. સંઘની પંચેન્દ્રિયો હોવાથી આ બે ગુણ જો જોર કરે એટલે જરાક આગળ વધે તો સંઘ દર્શન પામતા વાર નથી, મોક્ષ માર્ગમાં આવતા વાર નથી. હવે એમાં મોટો ગુણ જ્ઞાન છે, એટલે જ્ઞાનથી સમજણ કરે છે અને સમજણ સહેલાઈથી થાય છે. સમજણ ન સમજે એવું કાંઈ નથી. આ સંસાર આવો છે તેવો છે, સંસારમાં દુઃખો છે, રાગ સારો નથી, દ્વેષ સારો નથી, મોહ સારો નથી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સારા છે, આ બધું નથી સમજાય એવું નથી. સમજવા છતાં અને સમજવાનો યોગ મળવા છતાં આત્મવીર્ય એટલે આત્મા સંબંધીનો પુરુષાર્થ પ્રવર્તી શકતો નથી. એના કારણે બહુ સરસ અહીંયા આવ્યા છે, એ સંબંધી બહુ સારું માર્ગદર્શન આ સ્થળે આવ્યું છે. કેમ કે આ મોટાભાગના મુમુક્ષુની સમસ્યા છે. ગુરુદેવ અમને મળ્યા, જ્ઞાની પુરુષો મળ્યા, આમાં સદગ્રંથો મળ્યા સમયસાર જેવા, પણ અમારો પુરુષાર્થ નથી ઉપડતો. સમજીએ છીએ બધું, ખબર તો બધી પડે છે, પણ પુરુષાર્થ અમારો ઉપડતો નથી. આ એક સમસ્યા તો બહુભાગ મુમુક્ષુઓની છે. તો તે સૌ પ્રમાદનો હેતુ છે. એમ નથી થતું એની પાછળ કારણ શું? પ્રમાદ. પ્રમાદ એટલે શું? સુઈ જાય છે એમને, ઊંઘી જાય છે એમને. પ્રમાદ એટલે આત્મકલ્યાણને ગૌણ કરીને સંસારના બીજા કાર્યોમાં પ્રવર્તતા ઉત્પન્ન થયેલી શિથિલતા, એનું બીજું નામ પ્રમાદ. ફરીથી, જીવ આત્મકલ્યાણને ગૌણ કરીને સંસારના બીજા કાર્યોમાં શુભાશુભની પ્રવૃત્તિમાં પરિણામમાં લાગ્યો રહે અને સમજ્યા છતાં શિથિલતા ઉભી થાય, જોર ન આવે આત્મકલ્યાણ કરવાનું, એનું બીજું નામ પ્રમાદ છે.
પછી એમ ન ગણાય કે સમજ્યા છતાં વિશ્વાસ જ નથી આવ્યો.
એમાં શું છે? આપણે તો એ વિષયમાં બહુ છણાવટ કરીને સ્પષ્ટ કરેલું છે. સમજણ બે પ્રકારે થાય છે, એક આત્મલક્ષી એટલે સ્વલક્ષી અને એક પરલક્ષી એટલે આત્મકલ્યાણના લક્ષ્ય વગરને, એ પરલક્ષી. પરલક્ષી સમજણ આત્મા ઉપર અસર નથી આવવા દેતી અને સ્વલક્ષી સમજણમાં આત્મા ઉપર અસર આવે છે. એટલે સ્વલક્ષી સમજણ વાળાનું ચિહ્ન શું? કે એના આત્મા ઉપર અસર થવા માંડ્યું બોધની, અને એ બહુ સારું લક્ષણ છે. એ જીવ નિકટભવી હોય છે. જે જીવને વિતરાગના બોધની અસર થાય એ જીવ નિકટભવી છે એમ સમજવા યોગ્ય છે. જે જીવને આત્મ વિતરાગનો અસ્વીધારા સમાન છે, તો જે બેન શ્રી એવો શબ્દ વાય કરે છે વચનામૃત, કે આ વિતરાગનો ઉપદેશ અસ્વીધારા સમાન છે, કરવાની ધાર કાપે ને કાપે, લોઢાને કાપી નાખે, આ તો કાકડી કાપવાની છે પણ લોઢાને કાપી નાખે, ગજવેલની હોય ને તરવાર તો એક જાતકો મારે બાબડામાં જોર જોઈએ તો લોઢું કાપી નાખે, આ તો વિતરાગનો ઉપદેશ છે, તીર્થંકરદેવનો ઉપદેશ છે, ભલે જ્ઞાનીઓ મારફત આપણા સુધી પહોંચ્યો છે પણ છે તીર્થંકરદેવની વાત, તો એ તો સંસારને કાપે કાપે ને કાપે જ, સવાલ જ નથી એમ કે છે, છતાં નથી સંસાર અનંતકાળથી આપણો મીટ્યો, એનું કારણ આત્મા ઉપર અસર નથી આવે, પરલક્ષી જ્ઞાનથી સાંભળ્યું છે, વાંચ્યું છે અને વિચાર્યું છે, સ્વલક્ષી પણ એને જ્યારે આત્મા ઉપર અસર ના આવે ત્યારે સમજવું કે હજી દુર્લભ બુદ્ધિપણો છે અથવા જીવ દુર્ભવી છે, અભવી આપણે ન કહીએ પણ દુર્ભવી છે, એમાંથી એ લક્ષણથી સાબિત થાય છે, લક્ષણ છે એ સિગ્નલ જેવું છે, ગાડી ન દેખાય પણ સિગ્નલ પડે એટલે ખબર પડે કે ગાડી આવવાની તૈયારી થઈ ગઈ, એમ આ સિગ્નલ છે, જે જીવને મિત્રાગ્ન બોધનો અસર નથી થતો એટલે આ બધી શિથિલતા આવે છે, કે સમજું છું પણ મને કાંઈ અસર નથી થતી, સમજું છું પણ મને કાંઈ અસર નથી, એવી શિથિલતાના કાળે એવા પ્રમાદ કાળે લેશ માત્ર સમય કાળ એટલે અલ્પકાળ પણ નિર્ભય રહેવું શું તે યોગ્ય નથી, ભય થવો જોઈએ, ગભરાટ થવો જોઈએ, અરે મને ભગવાનનો ઉપદેશ મળ્યો તીર્થંકર દેવનો અને મને અસર થતી નથી એનો ગભરાટ થવો જોઈએ, આ ગભરાટ થાય સારું લક્ષણ છે, નિર્ભય રહેવું અને જો નિર્ભય રહ્યા બેફિકરો થઈ જાય આવું તો રોજ સાંભળવા મળે છે, એમાં શું છે, જ્ઞાન ને રાગ જુદા છે ને શરીર ને આત્મા જુદા છે ને આ તો બધું આપણે રોજ સાંભળ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપે છે ને ઉપયોગ સ્વરૂપે છે ને એની અસર આવવી જોઈએ, નહીતર તો નિર્ભય થઈ જાય છે, નિર્ભય રહેવું અથવા અજાગ્રત રહેવું, કેવું અજાગ્રત નથી એટલે એમને માહેલું જાય ને પાછળથી ખબર પડે, ખબર અરે મને તો શિથિલતા થઈ જાય છે, મને નબળાઈ છે મારે એમ નહીં, ત્યારે જ્યારે ઉદય પ્રસંગે જીવને ઉદયનો રસ પ્રસંગનો રસ ઉત્પન્ન થાય પછી રાગ હોય કે દ્વેષ હોય, રાગ રસ હોય કે દ્વેષ રસ હોય, રસથી બંધન છે, રાગથી બંધન નથી, રાગ રસથી બંધન છે, રાગ તો જ્ઞાની નહીં છે પણ ક્યાં બંધાય છે, રસ નથી એને, એ જે રસ છે એ રસ પડે ત્યારે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ રહીએ તો રસ ઉડી જાય છે, જાગૃતિ રહેવી એ જ્ઞાનનું કાર્ય છે, એ સમજણ સ્વલક્ષી કરી હોય તો યથા પ્રસંગે ઉદય કાળે હાજરથી આવીને રહીએ ને, કેમ કે સ્વલક્ષી જેટલું સાંભળ્યું ને એટલી મૂડી થઈ, મૂડી કોને કહેવી, કે કામમાં આવે ત્યારે એને મૂડી ગણવી, એક માણસ માંદો પડ્યો તો ભાઈ તમારે દવા કરાવવી હોય તો 5000 રૂપિયા અઠવાડિયાની દવાના લાગશે, દવા અમારી જરા ભારે કોસ્ટલી છે, પૈસા વાળો છે પણ મારે 5000 ખર્ચવા નથી, મૂડી એની નથી, એ મૂડી એની નથી, કોકની છે કેમ કે કોક વાપરશે, એની તબિયત બગડી તો એ નથી વાપરતો, એનો અર્થ શું છે કે એની મૂડી નથી, એમ જ્ઞાન છે મૂડી છે, જો ઉદય વખતે જીવ બંધાય એ વખતે એ જ્ઞાન હાજર ન થાય, એ કામમાં ન આવે, એનો વેપાર ન થાય એનો ઉપયોગ ન થાય તે મૂડી નથી એની પાસે, ગમે એટલું સમજ મૂડી નથી એમ છે. મૂડી છે બહુ જાગ્રત રહેવું, બહુ સરસ વાત કહી છે. આ જેટલી જાગૃતિ છે ને એટલી જ મુમુક્ષુતા છે એમ સમજવું. નિર્ધાન દર્શન કેડીમાં આ પ્રકરણમાં એ વાત લખી છે કે મુમુક્ષુ જીવને ઉદય કાળે જેટલી જાગૃતિ આવે ને એટલી જ મુમુક્ષુતા છે. વધુ જાગૃતિ હોય તો વધુ મુમુક્ષુતા છે, ઓછી જાગૃતિ હોય તો ઓછી મુમુક્ષુતા છે, અને જાગૃતિનો અભાવ હોય તો મુમુક્ષુતા નથી. નામ જ છે મુમુક્ષુનું, નામ મુમુક્ષુતા નથી. એ અજાગ્રત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, થોડું નિર્બળપણું નથી. એમ ન માનવું કે ભાઈ થોડીક નબળાઈ છે ને એટલે પુરુષાર્થ નથી ઉપડતો, આપણી થોડીક નબળાઈ છે ને એટલે પુરુષાર્થ નથી ઉપડતો. એવી રીતે દોષને હળવાશથી ન લેવો,
બરાબર,
હળવો ન ગણવો. આ એક જીવનો દુશ્મન છે, દોષ છે એ જીવનો
મોટો
દુશ્મન છે.
નિર્માલ્યપણું પણ ગણાય
અતિશય. કેવું? નિર્માલ્યપણું કેવું? અતિશય શબ્દ લગાડ્યો છે. અતિશય નિર્બળપણું કે નિર્માલ્યપણું એમ લેવો.
દોષના પાછળ અભિપ્રાય તો મોટો હોય, છોટો દેખાય, નાનો દેખાતો હોય દોષ, એનો પાછળ અભિપ્રાય તો બહુ મોટો.
હા, અભિપ્રાય વધારે ખરાબ છે. અભિપ્રાયમાં એમ છે કે દોષની દ્રષ્ટિ છે કામ કરે છે, એટલે દોષ મૂળમાંથી ટાળવા જેવો છે એ અભિપ્રાય થયો નથી. એટલે સંસાર ઉપાસવા જેવો છે દોષે કરીને એ અભિપ્રાય મીટ્યો નથી. દોષથી તો સંસાર છે અને સંસારની ઉપાસના જેવ કરી રહ્યો છે. સંસાર મીઠો લાગે છે, સારો લાગે છે, એટલે દોષ સારો લાગે છે એમ છે. મુમુક્ષુની ભૂમિકા, મોહનો સમજાય તો અભિપ્રાય, ખોટા અભિપ્રાય સામે લડવાની છે, આ મોહની સામે લડવાની છે. એમાં સૌથી મોટો ખરાબમાં ખરાબ અભિપ્રાય એ છે કે આ સંસાર ઉપાસવા જેવો છે, અને એ અભિપ્રાય પહેલો વહેલો વેદનાના કાળે, પરિભ્રમણની ચિંતનાના કાળે મટે છે કે કોઈ પણ ભોગે આ સંસાર ઉપાસવા જેવો નથી. કોઈ પણ ભોગે, 128માં પત્રમાં જોઈએ, કોઈ પણ ભોગે આ સંસાર ઉપાસવા જેવો નથી. જન્મ મરણથી છૂટવું છે, છૂટવું છે ને છૂટવું છે. હવે જન્મ મરણ કરવાના છે.
અરે આકરું કામ,
આકરું નથી કર્યું ત્યાં સુધી. આકરો એકડો પહેલો ઘૂંટીએ ત્યાં સુધી આકરો, પણ પછી આવડી જાય પછી સહેલો. ભલે 500,000 વાર ઘૂંટીએ, ઘૂંટ્યા પછી આવડ્યો, પણ પછી તો સહેલો ખરો કે નહીં? અને ઘૂંટતા ઘૂંટતા આકરું છે, આકરું છે એમ લેવું નહીં. ઉત્સાહથી કામ કરવું, ઉલ્લાસિત વીર્યથી કામ કરવું, ઉલ્લાસ હોવો જોઈએ. મને અનંતો લાભ થવાનો છે, આ તો જીન ભગવાનની નિધિ છે, ખજાનો છે. બધાને નથી મળતો અત્યારે આ પૃથ્વી ઉપર જે આપણે આવા જે છે ત્યાં લગભગ 595 કરોડ માણસોની વસ્તી છે. કેટલી? 6 અબજ લગભગ છે. એ 600 કરોડ માણસોમાંથી આ ઉપદેશ સાંભળવા મળે, વિચારવા મળે એવા મુઠ્ઠીભર માણસો છે. કેટલા છે? 1000 માણસો નથી, સેંકડો માણસો છે કે જેને જ્ઞાની પુરુષના વચનો કાને પડે છે ને એ વિચારે છે, અને એમાંય તે શિથિલતા છોડીને ઉલ્લાસિત વીરથી પ્રવૃત્તિવાળા આંગળીને વેઢી ગણાય એટલા નીકળે. સંખ્યા ઓછી છે એ વાત જરૂર છે, પણ આપણો નંબર એમાં આવવો જોઈએ. એ કામ મારું, હું કરી રહું, કરે છૂટકો મારે એમાં, હું પાછળ નહીં રહું એમ. જરા ઉલ્લાસથી કામ કરવું, અઘરું છે અઘરું છે કરીને નાસી પાસ થવા જેવું નથી.
પછી કરવું જ છે એટલું જો મને તો સહેલું જ છે.
એને સહેલું જ છે, કરવું જ છે એવો જે નિર્ધાર કરે એની કાળ ધબજે પાકી ગઈ જાવ એમ નાની કે છે. નાની એમ કે છે કે એની કાળ ધબજી પાકી ગઈ, નિર્ધાર આવ્યો અંદરથી આત્મા નથી. પૂજ્યબેનશ્રીએ બહુ સરસ રચનામૃતમાં વાત કરી છે કે કામ કેમ થતું નથી. એમણે મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા ઘણી કરી છે. ગુરુદેવને જરા ઉલ્લાસ વધારે આવ્યો એટલા માટે કે મુમુક્ષુને કામની એવી વાત એક બેનશ્રીના વચનામૃતમાં અને એક કૃપાળુદેવના વચનામૃતમાં વધારે છે. ગુરુદેવનો ઉપદેશ સમયસારનો જ્ઞાન દશાનો વિશેષ છે. સામાન્ય મુમુક્ષુને કામમાં આવે એવી વાત બેનશ્રી ખૂબ કરી એટલે ગુરુદેવને ઉલ્લાસ વધારે આવ્યો. બહુ સરસ વચનામૃત છે, બહુ સરસ વચનામૃત છે. નાક છપાવ ઘણો તર્ક થયો કે સમયસર માટે લાગ છપાવવાનું કહેતા નથી. બેનશ્રીના વચનામૃત માટે બોલો, તેમનો ગુરુનો ગ્રંથ છે ને આ એમના શિષ્યનો ગ્રંથ છે. ગુરુ પ્રત્યે તો બહુ ભક્તિ હોય ને ઉપકાર બુદ્ધિ છે, પણ એ વાત હતી મુમુક્ષુ માટેની. આવી સરસ વાત એમના સ્વાધ્યાયમાં આવતી હતી, બહુ ઉપયોગી છે. આ એમાં એક બહુ સરસ વાત હતી કે જીવ કરવા ધારતો નથી તેથી કામ થતું નથી. એક વખત નિશ્ચય કરે કે આ કરે છૂટકો છે ને કરીને જ રહેવું છે, આ આયુષ પૂરું થાય પહેલા કામ કરી લેવું છે.
પોતે દાખલો છે
પાછો, એ તો પોતે તો અનુભવથી જ લખ્યું છે એમણે, જે કીધું છે ને એ અનુભવથી જ કીધું છે. એને પોતાનું આત્મકાર્ય સુગમ થઈ જાય છે. જેને આત્મામાંથી બળવાન નિર્ણય આવે, નિર્ધાર થાય, એના માટે રસ્તો હેલો છે, સુગમ છે. કેમ કે એવો નિર્ધાર છે એ કારણ છે, એવા નિર્ધારનો પર્યાય છે એ એક કારણ છે કે જે કારણ સાથે એનું કાર્ય પ્રતિબદ્ધ થયેલું છે. કારણ કાર્યની પ્રતિબદ્ધતા હોય છે,
આપોઆપ જોડાઈ જાય,
એની સાથે બંધાયેલું છે. આવો નિર્ણય કરે એનું કામ થવા માટે એ કામ બંધાયેલું છે. જેમ સમ્યક દર્શન એ મોક્ષનું કારણ છે, બરાબર. તો મોક્ષ સામેથી આવા બંધાયેલો છે, સમ્યક દ્રષ્ટિને મોક્ષ સામેથી જ આવે, આવવા માટે બંધાયેલો છે. કેમ કે એને કારણ સેવ્યું છે. એવી રીતે કારણકારીની શૃંખલા જુઓ તો જેને સ્વરૂપની ઓળખાણ થાય એની સાથે સમ્યક દર્શન બંધાયેલું છે. સમ્યક દર્શન સામેથી આવે છે, એ તો વૈજ્ઞાનના પુરુષાર્થમાં આયેલો જ જાય છે, આયેલો જ જાય છે, આવી જાય છે સમ્યક દર્શન. અને સત્પુરુષની ઓળખાણમાં સ્વરૂપની ઓળખાણ બંધાયેલી છે. એમ આત્મકલ્યાણના નિર્ધારમાં આત્મકલ્યાણ બંધાયેલું છે, નિર્ધારમાં. અને નિર્ધાર કોઈ પણ જીવ કરી શકે છે. જ્યારે નિર્ધાર કરે ત્યારે તત્કાળ તેની પાત્રતા પ્રગટ થઈ ગઈ, બીજા સમયે નહીં. રોકડી વાત છે, ઉધારીની વાત નથી. એ જ સમયે એને પાત્રતા પ્રગટ થઈ ગઈ, બસ મારે મારું આત્મકલ્યાણ કરી જ લેવું છે. એવો જે અંદરથી આત્મા નિર્ધાર કરે એ વખતે એની પાત્રતા પ્રગટિ અને એનું આત્મકલ્યાણ થવાનું થવાનું ને થવાનું.
એમાં તો નિર્ધારનો જ અભાવ.
હા, નીચલી ભૂમિકામાં નિર્ધારનો અભાવ છે, ખરી વાત આ છે. નિર્ધાર એક વખત જો કરવામાં આવે આત્મામાંથી રાખીને તો રસ્તો સુગમ ને સહેલો છે, પછી અઘરું નથી. મેન્સે ઘણી વાતો કરી, અરુચિએ અઘરું તને અને રૂચિએ હેલું, આ બધી ઘણી વાતો કરી છે. અઘરું અઘરું લાગે તો અરુચિ બતાવે છે. અઘરું છે નું અનંત આત્માઓએ કામ કર્યું નહીં, બધા મારા જેવા હતા તો હું શું કરવા ન કરી શકું. અમારા જમાનામાં કોઈ વિદ્યાર્થી નાપાસ પડે, છોકરો નાપાસ પડે, તેને મા બાપ ઠપકો કેવી રીતે આપે? કેમ નાપાસ પડ્યો તું? તો કે હું તો રોજ નિશાળે જતો હતો. તો કે તું, હું તો, મને ખબર છે તું દફતર લઈને રોજ જતો, પણ નાપાસ શું કરવા પડ્યો? એ વાત છે. તો કે રોજ લેસન કરતો હતો. તો કે એ મને ખબર છે કે તું રોજ લેસન, પણ તું નાપાસ શું કરવા પડ્યો? એટલે શું છે, નાપાસ શું કરવા પડ્યો? એનો જવાબ આડાવાડો દે છે. એટલે બધું આડો જવાબ શું છે, હું એટલો નથી નાપાસ પડ્યો, ઘણા નાપાસ પડ્યા છે. કેવો આડો જવાબ દે છે, શીખડાવું ન પડે બાળક હોય તો એને, બીજા નાપાસ પડ્યા છે. હું પછી એનો બાપ શું કે ખબર ને, તે હું એ જે પાસ થી બીજા પાસ થયા કે નહીં, તો કે હા થયા. તો એ પાસ થયા, એ ધાન ખાતા હતા, ધૂળ ખાતા હતા? અમારા જમાનામાં આવી વાત થતી હતી કે એ છોકરા ધાન ખાતા રહ્યા, ધૂળ નતા ખાતા. તું ઘરે રોટલી દાળભાત શાક તું ધાન ખાસ, ક્યાં ધૂળ નથી ખાતો? કે એ પાસ થાય તું શું કરવા પાસ ન થાય? એમ અનંત આત્માઓ સીધા લઈમાં ગયા ને, તું શું કરવા ન જા? તારો અધિકાર છે, તારો 100 એ 100% અધિકાર છે. ભાગીદારીમાં પર્સન્ટેજ હોય, એમાં પર્સન્ટેજ નથી. 100% તારો અધિકાર છે. વારસો છે ને, વારસો ભાગે પડતો આવે. તો બે સંતાન હોય તો અડધો અડધો વહેંચી દો. અહીંયા અનંત આત્માઓને ભગવાને 100 એ 100% પૂરેપૂરો ખજાનો આપ્યો છે. જીનેશ્વર ભગવાનની પ્રદત્ત નિધિ છે, આપેલી નિધિ છે. બધાને 100 એ 100% આપી છે, કેમ કે એમની પાસે અખૂટ ખજાનો હતો. અક્ષય ક્ષય ન થાય, ખલાસ ન થાય, બધાનો અધિકાર છે પૂરેપૂરો લેવાનો.
સાથે ગુરુની કૃપા પાછી
પછી પોતે તૈયાર થયો એટલે ગુરુ કૃપાને બધું માથેથી આવે, સામેથી આવે છે, લેવા જવું નથી પડતું.
રોજ સત્સંગ કરીએ તોય નિર્ધારનો અભાવ
રહે. એ અલગ એવું થયું, હું છોકરો કહું રોજ નિહાળે જાઉં છું. પ્રફુલભાઈ એના જેવી વાત છે, રોજ સત્સંગ કરું છું એ વાત નથી. અમારા ગુરુદેવ પાસે બધા સંવેદ આવીને રહ્યા, તરી તરી ચાલી ચાલી 50-50 વર્ષથી બેઠા જ ત્યાં. સંવેદ નહી, આ આત્માએ આખી જિંદગી મહાવિદેમાં કાઢી છે. આયુષ જેટલું ભૂલ્યું, ત્યાં તો મોટા આયુષ છે. મહાવિદેમાં આની જો થોડા આયુષ નથી, 50 વર્ષના, 1000 વર્ષના આયુષ છે. 1000 લાખો વર્ષના મનુષ્યના આયુષ. સિમંદર ભગવાનનું આયુષ કેટલું છે? 1 કરોડ પૂર્વનું. એમાં તો લાખોના લાખોના અબજોના અબજો વર્ષ થઈ ગયા. ત્યાં આયુષ બહુ મોટા. અને આપણે મહાવીર ક્ષેત્રમાં મનુષ્ય પણ કેટલી વાર જન્મ કયો છે? અનંત વાર. ત્યાં તો ધર્મકાળ અને ધર્મક્ષેત્ર બહુ જોરદાર છે. અહીંયા તો આ બધું દુકાળ છે એના પ્રમાણમાં. અહીંયા ભરત ક્ષેત્રમાં અત્યારે પંચામારામાં દુકાળ કહેવાય ધર્મનો. ત્યાં તો રોજે રોજ મેઘ વર્ષા છે ભગવાનની વાણીની. 20-20 તીર્થંકરોની વાણી વરસે છે. નાનીઓના પાર નથી, મુનિઓના પાર નથી, કેવળીઓના પાર નથી. લાખો તો કેવળીઓ થાય છે. એવું ધોધમાર વરસા વરસે છે. પણ પલળે એ બીજો વાત, પલળવાની અસર થવાની વાત છે. આપણે પલ્યા નહીં, અસર ન થઈ તો એ રોજ ગયા શું કામ ના, કઈ કામ નથી. આખી જિંદગી આપણે સત્સંગ કર્યો ત્યાં, પછી રૂટીન થઈ જાય. તો રૂઢિ થઈ જાય, એમ રૂઢિમાં રોજ મંદિર જવું, રોજ સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, છે જ નહીં સંપ્રદાયમાં, છે જ નહીં રૂઢિ. એમ રોજ સત્સંગ કરવો, એમ મોહને પકડવો પડે. મારો મોહ ક્યાં છે? મોહને પકડવો પડે. ક્યાં મોહ થાય છે? મને કોના ઉપર થાય છે? કેવી રીતે થાય છે? શું કરવા થાય છે? કેમ કે રખડાવે છે એ કશું દર્શન, મોહ જીવને રખડાવે છે. પછી તો બધા દોષ એના એમાંથી જન્મેલા છે. કે છે કે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે. કેટલા શબ્દો વાપર્યા છે જોવા જઈએ એમણે. મહા અવિવેક છે, શિથિલ પણ ઉર્યું એ અવિવેક છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ શું છે? ક્યારેક થઈ જશે, આમનામ આપણે સત્સંગ તો કરીએ છીએ અને આમનામ બધું આપણે ચાલે છે ને, કાંઈક ને કાંઈક તો કરીએ છીએ ને શું, અને કાંઈક તો કરતા જ હોય. આ ક્ષેત્રમાં આપણી થોડી ઘણી તો ધર્મ પ્રવૃત્તિ હોય, એમાં ભ્રાંતિ થાય છે. જેવું ભ્રાંતિ છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. આ મોહને તોડવો, સમજે ને, કાંઈ નહીં, આ મોહને તોડવો ને એ બહુ મોટી વાત છે, પરસેવો ઉતરેલી વાત છે. કેમ કે એ નાગતુર છે. નાગને, નાગે ભરડો લીધો છે ને, ગળે ભરડો લીધો છે. ભરડો લીધો વીંટળાઈ વળગે, તમને ખબર હોય ને, મુંબઈ મારી આવે ને ખબર હોય, નાગ જોયો એનું હોય ને, ત્યાં તો આપણે નાના ગામમાં તો જોયા હોય ને, વીંટળાઈ વળે, પગે ભરડો લે ને વીંટળાઈને, એટલે હાડકું તોડી નાખે, એટલે કટકા થઈ જાય, એટલી તાકાત હોય. હાથે વળગે તો હાથ ભાંગી નાખે, પછી ગળે વળગે ત્યારે શું થાય? એટલા એટલું હાડકું અહીંયા મજબૂત નથી, જેટલા હાથ પગનું હાડકું મજબૂત છે એટલું ગળાનું નથી. આ જે મોહ છે ને, એ નાગચૂડ ગળે વળગેલો નાગ છે, એટલે ટાળતા કઠણ એવો મોહ, કઠણ એવો મોહ છે. એમ કે છે એને મારવાનો છે, એટલે એની તૈયારી પણ એવી જ જોશે, એની તૈયારી પણ એવી જ જોશે. શું કૃપાલુ દેવે સુભાગભાઈને થોડો ઠપકો લખ્યો છે, કેમ કે એમને મોહ હતો, કુટુંબ પ્રત્યેનો મોહ હતો, એ ઠપકો લખ્યો છે એમને. તો એમને એમ લખ્યું કે કેટલીક વાત તમને લખવી નહોતી, પણ તમારા આત્માને કંઈક મેં દૂધવા જેવું લખ્યું છે, થપકો આપીને દૂધવ્યા છે થોડાક. એટલે લખ્યું છે કે તમારે નિષ્કામતા જ રાખવી, મારી પાસેથી કે કોઈ મુમુક્ષુ પાસેથી દીનતા કરીને કોઈ અપેક્ષા ન રાખવી, વેપારની પૈસાની ચીજ વસ્તુની કોઈ અપેક્ષા ન રાખે. ક્યાં સુધી? કે તમારી આ જીવિકાથી, તમારા પૈસાનો પ્રશ્ન હતો, રોટલી ખાવા પૂરતો જ હતો, એટલે પૈસા નહોતા ઘરમાં, ગમે તેવા દુઃખની પરિસ્થિતિ આવે તો પણ અમારો વિચાર અનુકંપા પ્રત્યે જતો નથી, તમારી દયા અમને નહીં આવે. આ બાબતમાં દયા નહીં ખાઈએ અમે, એમ કે છે. જ્યાં તમારો મોહ તોડવાની વાત હશે ત્યાં નિર્દય થઈને વાત કરશું તમને. શું કીધું? પ્રેમ બહુ હતો સુભાગભાઈ પ્રત્યે, એટલો બધો પ્રેમ હતો. હૃદય મૂર્તિ શ્રી સુભાગ્ય એમ લખે. શું? રૂપાળુદેવના હૃદયમાં બેઠા થાય, હૃદયની મૂર્તિ જેવા હતા, અંદરમાં મૂર્તિ બહેડી હોય ને હૃદયની, એને નિર્દય થઈને ઠપકો આપે છે.
પછી એ વસ્તુ વાંચતા સૌભાગભાઈને શું થયું હોય?
સૌભાગભાઈને બહુ ઉપકાર બુદ્ધિ થઈ હોય, બહુ ઉપકાર બુદ્ધિ થઈ હોય, અતિશય ઉપકાર બુદ્ધિ આવે કે આ નો હોત તો મારો મોહ કોણ તોડાવત, આ મને ન મળ્યા હોત તો મારો મોહ મને કોણ તોડાવત. એટલે એને એની સામે એ કૃપાળુ દેવ એક માણસ ન દેખાય, એને ભગવાન દેખાય. એવું શું દેખાય? એને ભગવાન દેખાય, એવા પરિણામ આવે.
પછી વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો 24 વર્ષના ભાઈ અને 60 વર્ષના અમને ઠપકા આપે,
70 વર્ષ, 75 વર્ષ છે, 72 વર્ષ છે. આ જયારે ઠપકો લખ્યો ત્યારે પોતે 28 વર્ષના છે, આ 72 વર્ષના છે, 44 વર્ષનો ફરક છે તો છે. 44 વર્ષ એટલે બે પેઢી પાસ થઈ જાય 20 વર્ષે, એક પેઢી 44 વર્ષે બે પેઢી, ટુ જનરેશન પીરિયડ પાસ. એના દીકરાના દીકરા જેવી ઉંમર હતી કૃપાલજી, એની ભગવાનની દ્રષ્ટિએ જોયા છે. ઉંમરની દ્રષ્ટિએ નથી જોયા અને મનુષ્યપણાની દ્રષ્ટિએ નથી જોયા, એ વાત છે. તમારી દયા તો આવતી નથી, પણ અમારી કઠોરતા ઉલટાની બળવાન થાય છે. પણ આવું જરાક તમને લખ્યું છે એટલે થોડુંક ખુલાસો કરીને લખે છે, લખવું તો નહોતું પણ હવે લખું છું, કે તમારે નહીં કોઈ મુમુક્ષુ માટે અમારે કોઈ કામ કરવું પડતું હોય ને, એટલે સેવા ચાકરી કરવી પડતી હોય ને તો કરી લઈએ. તમારા ઉપર તો ઘણો પ્રેમ છે, પણ કોઈ મુમુક્ષુની સેવા ચાકરી કરવી હોય ને તો અમે કરવા તૈયાર છે.
પછી પેલા મારી
લે, પછી પાછો કુંભાર ને માટલું ઘડતું જોયું છે, માટાને ઘડતું જોયું છે, ચાકડા ઉપરથી ઉતરી જાય ને એટલે કે આખો ઘડો નથી તૈયાર થઈ જતો. પછી એને એકુર મૂકી દે, થોડીક વાર એને હુકાવા દેવી માટીને, અને લીલી હુકી માટી રીએ, ચીકણી માટી હોય તબ ન પડે એને ચીકણી માટી હોય, લીલી હુકી માટી હોય ને. પછી એક લાકડું હોય છે, પાટિયો લાકડું હોય છે, એને ઠપ 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 કરે, ક્યાંય ઘૂંઘો ન રહે. બધું ઘૂંઘો ઉપાડવો હોય ને તો અંદરથી ઉપાડવો પડે ને બહારથી ઉપાડવો પડે. જયારે કોઈ વાસણમાં ઘૂંઘો દેખાય ત્યારે ખેલો બહારથી તમે ઠપ કરો તો ઘૂંઘો ન ઉપડે, કેમ કે ઘૂંઘો અંદર ગયો છે, એને અંદરથી ઠપકાર કરવો પડે. એમ શ્રી ગુરુ છે એ શિષ્યને ઘડે છે, શિષ્યના જીવનનું ઘડતર છે એના હાથમાં, એટલે ઉપરથી એ ઘડે અને અંદરથી એ ઘડે, બે ઘડે, બે રીતે ઘડતર થાય. એમાં કઈ જે કરે એ યથાર્થ જ છે, એ સમજણ સિવાય બીજો ઉપાય નથી. અને એવી સેવા ચાકરી અમે કરી એમ નહીં, ઋષભાદી મહાપુરુષોએ પણ પોતાના ગુણ પ્રગટવા માટે એવું કર્યું છે. અમે કે તમારા આટલું સેવા ચાકરી નથી કરતા, એમને એમાં અમારા ગુણનો સવાલ છે. મર્યાદા શું કે જેની સેવા ચાકરી કરે એને નુકસાન ન થવું જોઈએ, નહીં તો પછી આમાં તો અહંકાર થતા વાર ન માગે, એને નુકસાન ન થાય એ રીતે. એવી રીત છે, એવી જ્ઞાનીઓની રીત છે. હા બોલો.
આજ પત્રમાં આગળ એક લાઈનમાં છે ને, કે જે કઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવા સાથી થઈ શકે, તો સુભાષભાઈએ કૃપાલદેવને જે સકામતા દર્શાવી, જો એ ન દર્શાવી હોત તો એ સકામતા દર્શાવી એમને દોષ ગણે?
એને તો એની હવે ઠપકો આવે.
જો ન દર્શાવી હોત તો?
ન દર્શાવી અમને ખબર જ હતી બધી, કે મને બધી ખબર છે. તમારે તમારે નિર્ધનતા છે, આજીવિકા પણ ચાલી શકે એવી તમારી આર્થિક સ્થિતિ નથી, એમને ખબર છે. પણ અમને એમ લાગે છે કે એ સ્થિતિ આવવી તમારા માટે જરૂરી હતી, એ વગર તમારો કુટુંબ પ્રતિબંધ છૂટે એવું નહોતો. એટલે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાવ એટલા માટે આ ઉદય પ્રારબ્ધે તમને મોકલ્યો છે. એ ઈશ્વરની પ્રસાદી ગણીને એનો સ્વીકાર કરજો, એનો સત્કાર કરજો, પણ અણગમો નહીં કરતા, નહીં તો તમારો કુટુંબ પ્રતિબંધ વધી જશે.
એ પણ લાભનું કારણ,
લાભનું જ કારણ એકાંતે. અને આ કાળમાં પ્રતિકૂળતા આવી મુમુક્ષુ જીવને તરવા બરાબર છે, એમને વાત લખી છે પાછી. પ્રતિકૂળતાથી કોણ ગભરાય છે? કાયર હોય પુરુષાર્થના, જેને પુરુષાર્થ કરવો છે પિતૃતાથી ગભરાય જ નહીં. આવવા દે મારો પુરુષાર્થી વખતે કામમાં લાગે, મારું જ્ઞાન ને મારી પુરુષાર્થની મૂડી એ વખતે કામમાં આવશે. મિત્રો તો મૂડી મૂડી જ નથી, એટલે એમાં કઈ બીવાનો સવાલ જ નથી. કાયર હોય ને તો હજી પ્રતિકૂળતા આવ્યા પહેલા એની છાતીને પાટિયા ભીસાવા માંડે, ભીસાવા માંડે, અરે આમ થશે તો, અરે આમ થશે તો, આમ થશે, કાંઈ થવાનું નથી. તમે તૈયાર થઈ જાય એકવાર ઉલ્લાસ થાય. કે તું અનુભવ કર કે પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યથી જુદો, શરીરને બધા આવી ગયા એમાં કોઈ બાકી નહીં, સર્વથી સર્વ પ્રકારે સર્વકાળે પોતાનું સ્વરૂપ ભિન્ન જ છે, પરદ્રવ્યથી જુદો દેખીને, આ શરીરાદિ મૂર્તિ પુદગલ દ્રવ્ય સાથે ટેપણાના મોહને તું તરત છોડશે. જો જુદો પડીશ, જુદો દેખીશ આત્માને, તો શરીરથી માંડીને બધા જ અન્ય દ્રવ્યો સાથે તારા એકપણાનો મોહ તૂટી જશે. એકપણું છે એ મોહ છે, મારાપણું છે એ મોહ છે, એ મોહ તૂટી જશે, તરત જ તૂટી જશે, વાર નહીં લાગે. જેવો આત્માને ભિન્ન દેખો તારો મોહ ખલાસ થઈ જશે, નહીતર મોહ ટાળવો કઠણ છે. પણ ભિન્ન આત્માના અવલોકનથી મોહ રમત માત્રમાં તૂટે છે. એટલે અહીંયા ઉપદેશ કર્યો છે કે જો આત્મા બે ઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, લીન થાય, પરિસર અથવા પ્રતિકૂળતા આવે પણ ડગે નહીં, તો બે ઘડીમાં તો એ કેવળ જ્ઞાન ઘાતી કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય. સમય દર્શન તો પાસે કરનું જ કામ છે, બે ઘડીમાં તો મોક્ષ થાય એમ કે છે. આત્માનુભવનું આવું મહાત્મ્ય છે કે પા સેકન્ડનો અનુભવ અનંત જન્મ મરણના ભૂક્કા બોલાવી દે, અને બે ઘડીનો અનુભવ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે, અરિહંત દશાને પ્રગટ કરે, એવું એનું મહાત્મ્ય અથવા બળવાનપણું છે. તો પછી મિથ્યાત્મનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. આ બંને આચાર્યોએ મોક્ષનો ઉપદેશ, મુક્તિનો ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. મોક્ષ કેવી રીતે થાય? ભગવાન મહાવીર સ્વામીએ પણ દિવ્ય ધ્વનિમાં મુક્તિનો ઉપદેશ આપ્યો હતો. લોકો નથી મતા એટલા જ કારણે કે ભગવાને અહિંસાનો પાલનનો ઉપદેશ આપ્યો હતો. ભગવાને મુક્તિનો જ માર્ગ પ્રકાશ્યો છે, અને એમની પરંપરામાં આવેલા ગુરુએ પણ મોક્ષનો અને મોક્ષ માર્ગનો જ ઉપદેશ આપ્યો છે. આ સૂચિ રાખે.